पूज्य गुरुदेव सिंह वचनामृत 33 नंबर ना बोल पर आप विष्णु पानु जगत में मोटे भागे एवी भ्रामक मान्यताओ प्रचलित छे के करता वगर आ जगत बनी सके नहीं। એ તો વાત જગતમાં નિશ્ચિત છે, કરતા વગર કોઈ કાર્ય ન હોય એ નિશ્ચિત છે કે નહીં, કે કરતા ન હોય કોઈ કાર્ય થઈ શકે? છ કારકમાં ન હોય અને એમને એમ કાર્ય થઈ જાય એવું તો નથી. તો આ જગત શું છે? એક કાર્ય છે, તેના કોક ને કોક કરતા તો હોવા જોઈએ કે નહીં? જગત કાર્ય છે કે નહીં? આ બધી વિવિધતા બધું દેખાય છે, બધું કાર્ય છે કે નહીં? કાર્ય છે, પરિણમન છે. કાર્ય કહો, પર્યાય કહો, અવસ્થા, તેનો કોઈને કોઈ કરતા જોયો કે નહીં? હા છે ને, તો એ તો કે અમે માનીએ છીએ ને તમે માનો તો સરખું જ છે. એ આખો મોટો આંતરો છે. કોઈ પણ પરિણમન, કોઈ પણ બદલાવ, કાર્ય, ક્રિયા એનો કરતા અવશ્ય હોય છે. પ્રશ્ન એ છે કોણ છે? આખું જગત કોને માને છે? કોઈક બીજી એક સુપર પાવર છે, કોઈક ઈશ્વર છે, ભગવાન છે, જે કઈ બીજી રીતે. જૈન દર્શન એમ માને છે કે જે કોઈ પદાર્થ છે એ જ પોતે પોતાના પરિણમન નો કરતા છે. આ મોટો આંતરો છે. જૈન દર્શન માને છે જગત છે, એની વિવિધ બધી કેવી છે રચનાઓ છે. રચના એટલે ક્રિયા, પર્યાય, પરિણમન, બદલાવ છે એ પણ છે. અને એ બદલાવ છે, ક્રિયા છે, તો એનો કોઈ ને કોઈ શું હોય? કરતા હોય છે. કરતા વગર એ કાર્ય ન દેખાય. પ્રશ્ન એ છે કોણ છે? આપણે શું જોઈએ છે? અન્યતામાં શેની ભ્રામક માન્યતામાં કશું માને છે? કોક બીજો, બીજો. અને જો બીજો કરતા છે તો શું પદાર્થમાં પરિણમનનું સામર્થ્ય નથી? અને જો બીજો કોઈ કરતા અને એ સારો પુરુષ હોય તો જગતમાં આ હિંસા, જૂઠું, કસાય, દુઃખ એ કેમ બને છે? જેમ કે સામાન્ય એક સારા માણસનું ક્રિએશન પણ કેવું હોય? સારું જ હોય, તો નેચરલ છે ને ભાઈ. આ સજ્જન માણસ એ આવું કામ ન કરે. એમ જો તમે જેને કરતા માનો છો તો એ કરતા પુરુષ વ્યક્તિ એ કેવા છે? સારા છે કે ખરાબ છે? અને જો સારા હોય તો જગતની અંદર આ આકુળતા, દુઃખ, જેને કહે ને હિંસા, પાપ આદિ કેમ શા માટે બને? કોઈ કહે તો જગતના એટલે એ તો બહુ થાય એટલા માટે તો પછી અવતાર લે છે. બધા દલિત તો દરેકની પાસે હોય છે અને એટલે તો થાય છે, એટલે તો અવતાર લે. સારી વાત છે, અવતાર લે છે, તો એટલો વખત રાહ શું કામ જોઈ? જો એ પોતાનું ક્રિએશન હોય, પોતે એનો કંટ્રોલર હોય, એનો અધિકાર હોય, તો વાય ઇઝ વેઇટેડ સો લોંગ? એટલા વખત શું કામ કર્યું? વહેલું કે જ્યાં જેને કહે ને એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચ્યું અને પછી પૃથ્વી ઉપર પાપ વધી જાય છે અને ભક્તોની ભીડ ભાંગવા માટે એને આવવું પડે છે, શા માટે ત્યાં સુધી વેઇટ કર્યું? અને બીજું, ભક્તોને દુઃખી જોઈને એ કેવા થયા? દુઃખી થયા ને? તો તમારે ભગવાનને દુઃખી રાખવા છે બહુ જ. એટલે આપણે કોઈની માન્યતા ફેરવવાની નથી, ફાતે એક વિચારો આપણી આપણી દ્રઢતા માટેની વાત છે. જગતમાં તો આવી વિપરીત માન્યતાઓ ખાલી ક્યારે હોય છે? પંચમકાળમાં જ હોય છે, ભરત ક્ષેત્રમાં જ હોય છે. જગતની ચિંતા કરીશ નહીં. અનાદિનું જગતમાં 84 લાખ યોની ખુલ્લી છે અને એમાં જનારા જીવો પણ તૈયાર હોય છે. ક્યારે એમનો વિચારો કે એવો ધર્મનો કાળ આવે? આવ્યો તો ને ધર્મનો કાળ, સૌથી ઉત્કૃષ્ટ 170 તીર્થંકર હતા. ક્યારે હતો એ તો ખબર દરેકને, અજીતનાથ ભગવાન વખતે 170 તીર્થંકર. ત્યારે કોઈ નરક નહીં તો બધું લગભગ ખાલી થઈ ગયું હશે ને, કારણ કે 170 તીર્થંકરો અઢી દીપની અંદર હોય તો કેવો ધર્મનો ઉત્કૃષ્ટ કાળ હશે. ચિંતા કરીશ નહીં. વિવિધ યોની છે, વિવિધ સ્થાનો છે તો વિવિધ પરિણામ વાળા જીવો પણ છે. નવ તત્વ લઈએ, સાત ને નવ પણ લઈએ, પુણ્ય એવા જીવો તો જગતમાં રહેવાના છે, ચાર ગતિમાં રહેવાના છે, સાત નરકમાં રહેવાના છે, સોળ સ્વર્ગમાં, ને પછી નવમી ગ્રહ બધા જ રહેવાના, વિવિધતા રહેવાની. ચિંતા કરીશ નહીં, તારે બધાથી છૂટું છે કે નહીં નિર્ણય તારે કરવાનો છે. તો અહીંયા ફરીથી જગતમાં મોટા ભાગે એટલે જે ઈશ્વર કરતા વાતમાં જે માને છે, બાકી તો નહીં, એવી ભ્રામક માન્યતાઓ. આપણે 35 ગાથામાં એટલા માટે સરસ આવે છે ને, ધોબીના ઘરેથી શું લઈને આવ્યો છે, પોતાનું કપડું લઈને આવ્યો છે અને પોતાનું સમજીને સૂતો છે, બરોબર છે ને, પોતાનું લઈને નથી આવ્યો, બીજાનું લઈને આવ્યો છે અને બીજાનું જાણીને પોતે ઓઢીને સૂતો છે. નહીં હજી કાલ લેવું તો છે, પા તો છતાં એક આવ્યું છે ભ્રામક એનાથી, ચાલો એ પણ નહીં, એ નહીં, ચાલો ઓકે. ધોબી એને પરાણે બીજાનું વસ્ત્ર આપીને એ પણ નહીં. બહુ સુંદર એક એક આચાર્યના શબ્દો વિચાર કરીએ, પોતાની મેળે શબ્દ છે એમાં. પોતે દોષ કર્યો છે કે ધોબીએ આપ્યું, પણ પોતાના લક્ષણ નો જોયા. ધોબીએ પરાણે નથી એને આપી દીધું, શું છે, ધોબીએ આપ્યું અને પોતે શું છે, કોઈ જેને કે ને એટલી કેર ન લીધી કે ચલ આવ જોઉં તો ખરું. આમ તો જો કે ભૂલ ન કરે, બીજી બારમાં તો જોઈ લે છે. અહીંયા આખી એક પોતાની જવાબદારી આપણે ક્યારેય સ્વીકારી નથી. કોઈ આવીને મને દુખી કરે છે અને કોઈ આવીને મને સુખી કરે, આ આખો મોટા મોટો આત્મ. જગતમાં પરાધીનતાએ ધર્મ કરવાની વાત છે. જૈન દર્શનમાં કેવી વિષયની વાત છે, સ્વાધીનપણે તું તારું અહિત કરે છે અને સ્વાધીનપણે તું તારું હિત કરે, બે એમાં છે. જગતમાં તો બીજા ઉપર કોઈ નામ નાખી દેવાનું, કોક આવીને મને દુઃખી કરે છે અને કોક આવીને મને સુખી કરે, અને અહીંયા કહે છે તું જ તારું અહિત કરનારો છો અને તું જ તારું કલ્યાણ કરનારો. નિમિત્ત હોય છે એનો કોઈ નકાર નથી, પણ જવાબદારી કોની છે. એ ઉપાદાન નિમિત્તના દોરામાં સુંદર રીતે એક એક નિમિત્ત દલીલ આપે છે અને ઉપાદાન એનું સમાધાન કરે છે. અને એક વખત તો ઉપાદાન શું ક્યાં, અરે નિમિત્ત ક્યાં સુધી વાત કરે છે, મારે વસ બધા પડ્યા છે, આવે છે ને બધા ભાઈ, અને ત્યારે ઉપાદાન એને સોજ આવે, અરે નિમિત્ત એવા વચન ન બોલ, તું એમ ન હોત બધા પરાધીન તીર્થંકર જેવા માહસ, એના માટે પણ તું આવા શબ્દો વાપરે છે. એ તું એ જે જીવ છે એ પોતાના દોષ કરે છે, એમાં તારે વશ નથી કે તારે વશ થાય તો એ મોક્ષમાં જાય, તારે વશ ન હોય તો, એવા શબ્દો ન બોલ. અને એ રીતે ક્યારેય પણ નિમિત્તાધીન થઈને પોતાના ઉપાદાનને ભૂલવા જેવું નથી આપણને. તો અહીંયા મોટે એવી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે કે કરતા વગર આ જગત બની શકે નહીં. સમયસારમાં કરતા કર્મ અધિકારમાં સરસ બધી આપણને ન્યાયો પણ આપ્યા છે, એમાં એક સરસ ન્યાય આપ્યો છે. પાંચ ગાથા છે, લગભગ 120 ની આસપાસ છે, 116 થી 120 અને એનાથી 121 થી 125 એવી રીતે. એમાં આચાર્યદેવ આપણને એક પ્રશ્ન પૂછે છે, કરતા કર્મ અધિકાર છે ને, અને કરતા આપણે કોના થવું છે, પરના, દ્રવ્યના, ગુણના કે પર્યાયના, નહીં નથી થઈ શકતા, પણ કોના થઈ શકે, કદાચ થઈ શકે તો કોના થાય, પર્યાયના, કારણ કે દ્રવ્યગુણ તો નિત્ય છે, એમાં કાંઈ કરવા પણ કાર્ય માત્ર શેમાં હોય છે, એટલે કરતા, અને એટલા માટે કરતા કર્મ, તો એ કર્મ એટલે પર્યાયની. તો આચાર્ય આપણને પ્રશ્ન પૂછે છે, તારે કોનું કરતા થવું છે, એટલે કોના કાર્ય, એટલે પર્યાયના, સ્વયં પરિણામતાના થવું છે કે અપરિણામતાના થવું છે, તારે કરતા કોઈનું પદાર્થનું થવું, તો એ પદાર્થ સ્વયં પરણમે છે કે એ સ્વયં નથી પરણમતો, બે ઓપ્શન તો બે જ હોઈ શકે ને. જે પરદ્રવ્યનું તારે કરતા થવું છે એ પરદ્રવ્ય, હવે બે ઓપ્શન, એ સ્વયં પરણમે છે કે નથી પરણમતો, કયો ઓપ્શન લેશું આપણે? અને જો સ્વયં પણમે છે તો તું શું કરવાનો? તારી જરૂર શું છે? સાકર સ્વયં ગળી છે તો એને શેમાં રાખવી પડે? ગળી કરવા. જેનો સ્વયં સ્વભાવ એને બીજી કોઈની આવશ્યકતા હોતી નથી. અને જો સ્વયં અપરિણામી છે તો તું એનું શું પરિણમન કરાવી દઈશ? બહુ સુંદર રીતે આ બધા ન્યાયોથી આચાર્યદેવ એક અભ્યાસ કરશું તો એટલીસ્ટ બીજે બેનસી તો આગળ ભાવ ભાષણની એની વાત એક વિકલ્પાત્મક ભૂમિકામાં પણ આપણને એક નિર્ણય થઈ જશે કે સત્ય છે તો આ જ છે. ભલે એની આગળમાં આપણે એક વિકલ્પાક સિદ્ધાંતથી આગળ એક ભાવવાસન અનુભૂતિ સુધીનો પુરુષાર્થ ન કરતા હોય પણ આવો એક નિશ્ચિતપણે નિર્ણય થઈ શકે છે કે તારે જેને કરવું છે એ પદાર્થ એ સ્વયં પરિણામી છે કે અપરિણામી છે. જેનો સ્વભાવ ન હોય એને બીજો કોઈ જ કરી શકે નહીં, અને જેનો સ્વભાવ છે એને બીજા કોઈની આવશ્યકતા નથી. તો એ અહીંયા માન્યતાઓ પ્રચલિત છે, કરતા વગર આ જગત બની શકે નહીં. એના તો ઘણા ન્યાયો પણ બીજા છે, જેમ કે ને ઈશ્વરે આ જગતને શું કર્યું? ઉત્પન્ન કર્યું, બનાવ્યું, ઉત્પન્ન કર્યું, રચના કરી. તો કૃપાળુ દેવે શને પ્રશ્ન કર્યો? ઈશ્વરને રચનાર કોણ? તો પેલા તો માન્યું ને ઈશ્વરે રચના કરી આ જગતની, તો એ જગત પેલા કોનું તે અસ્તિત્વ શીખાયું? ઈશ્વરનું. તો ઈશ્વરને કોણ એવાય? તો કે કોઈ કે તો સ્વયંભૂ હોય. તો જો એ સ્વયંભૂ હોય તો બીજાને સ્વયંભૂ માનવાનું તને શું દોષ છે? એકને જો તું સ્વયંભૂ માની શકે છે તો બીજાને કેમ તું કરે છે? અને બીજા ઘણા પ્રશ્નો છે, ક્યાં ઉભા રહીને બનાવ્યું, શેમાંથી બનાવ્યું? જેમ કોઈ મશીન હોય છે ને, મશીન સામાન્ય કઈક શું કહેવાય, ફિનિશિંગ ગુડ બનાવ મેન્યુફેક્ચરિંગમાં, એ મશીન કેવા હોય છે? વિધાઉટ રો મટીરિયલ આપણને ફિનિશિંગ ગુડ આપતા હોય છે. એ અહીંયા ઇન્ડિયામાં નહીં, એ તો જર્મની ને બધી હાઈલી ક્વોલિટી છે ને મશીનરીમાં, જર્મની હાયેસ્ટ છે ને, ત્યાં એવા ઓટોમેટિક મશીન મળે છે કે બીજા વિધાઉટ રો મટીરિયલ આપણને શું આપે? પ્રોડક્શન આપે ને, ફિનિક્સ પ્રોડક્ટ આપે ને. નહીં, જગતમાં સહજ સ્વીકાર્ય સિદ્ધાંત છે આ પ્રિન્સિપલ. અને એટલા માટે બહુ જ જીવનમાં નક્કી કરવું શું છે. નવું ઉત્પન્ન થાય છે કે રૂપાંતર થાય છે? શું થાય છે? જે કાંઈ થાય છે શું થાય છે? રૂપાંતર થાય છે જગતમાં. અને એના માટે આવે છે ને, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ નથી આવશે કૃપાળુદામાં. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. શું એમાં આવે છે? હવે ક્યાં પદમાં આવે છે ખ્યાલ નથી, પણ એમાં આવે છે એક સમય તે સૌ સમય. એક સમય એટલે આ સમયે જગતમાં જેટલા પદાર્થો છે એટલા પદાર્થો સૌ સમય. સૌ સમય એટલે ભૂતકાળમાં પણ એટલા હતા, વર્તમાનમાં પણ એટલા છે, અને ભવિષ્યમાં પણ એટલા જ. તો કોઈને પ્રશ્ન થાય તો આ જેમ અત્યારના માણસોની શું થાય, પોપ્યુલેશન વધે છે કે નહીં, તો આ શું કામ થયું? આ બધું નવું નવું થાય છે ને બધું થાય છે ને, એ તો એમનો ઉત્તર શું આપ્યો? ભેદ અવસ્થા જોઈ. પદાર્થો તો એટલા જ છે, એની જુદી જુદી શું થાય છે? અવસ્થાઓ થાય છે. 3 ઇંચમાં ઓછું થાય, મનુષ્યમાં વધતો હશે. જે કાંઈ મનુષ્ય છે એટલે કોઈ જીવ નવા નથી ત્યાં, એ કોઈ ગતિમાંથી શું થયા છે? અહીંયા આવ્યા તો શું થયું છે? રૂપાંતર થાય છે એમાં. પણ ક્યારે પણ જગતમાં જે જીવોની સંખ્યા છે એમાં ક્યારે પણ વધે પણ નહીં અને ઘટે પણ નહીં. તો એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા. આ રીતે જગતમાં કોઈ એ ઈશ્વર હોત તો આ બધી સામગ્રી ક્યાંથી લાવવા? એનો અર્થ કે જગતમાં બીજા રૂપે તો હતું કે નહીં? ઘણી ઘણી આપણને વાત થઈ શકે છે કે ઈશ્વરે આ જગત બનાવ્યું. ક્યાંથી નક્કી કર્યું આપણે? ક્યાંથી નક્કી કર્યું? એક કોઈ ફરીથી એક વિચારવા જેવું છે, ઈશ્વરે આ જગત બનાવ્યું એ કોઈ કહેનાર ત્યારે હાજર હોવો જોઈએ. નક્કી થાય ને, આ કોઈ નાનું બાળક જેમ એક મોટો પાયો અને નાનો, તો એક ત્યારે એની હાજરી હોય શકે ને, એમ ઈશ્વરે જે નાનાને કહે ને તું જન્મો, તેનો અટકે એ જન્મો ત્યારે એની શું હતી હાજરી. તો ઈશ્વરે જગત બનાવ્યું તેનો અર્થ શું થયો, ત્યાં કોકે ત્યાં હાજરી હશે કે ઈશ્વર જગતને બનાવતા એને જોયું છે, તો એને ઈશ્વર સિવાય બીજો કોઈ નક્કી થઈ ગયો. તો એ પ્રકાર તો કોઈ છે જ નહીં જગતની અંદર. એ આઈ થિંક સામાન્ય વિજ્ઞાનમાં પણ એ થિયરી હશે ને, એ મેટર કેન નોટ બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોય ઇટ્સ ઓનલી ચેન્જીસ ફોર્મ, એ તો સામાન્ય બહારમાં આવતું જ હશે ને. અથવા એ કેમિસ્ટ્રીમાં આપણે જોઈએ તો એ H2O કહેવાય ને, H2 હાઇડ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોજન ઓક્સાઇડ કે એટલે શું આપણી લૌકિક ભાષામાં આ પાકું ને, H2 ઇઝ ઇક્વલ ટુ H2O એટલે હાઇડ્રોજન ઓક્સાઇડ જ, એટલે ઇઝ ઇક્વલ ટુ પાણું પાકું. પાકું હજી કોઈ બીજાને કેવું છે હજી કોઈ નહીં, એક જ ખાલી માઇન્ડમાં બેસું એ જ H2 એટલે શું. અને એમાં પણ ખબર છે ને વાય H2O લખવામાં આવે, હાઇડ્રોજનના બે મોલિક્યુલ્સ એટમ અને ઓક્સિજનનો એક, એવું શું કામ, એવું શું કામ, કેમિસ્ટ્રી ભણ્યા હશે કદાચ કોઈને ખબર હશે ને, એની વેલેન્સી આવે છે ને ભણ્યા હશે તો થશે ને, કઈ આવું હતું કે નહીં કઈ જીવનમાં આ પ્રકાર છે. તો જૈન દર્શનમાં પણ સ્કંદ ક્યારે બને, દ્વિગુણ અધિક હોય ત્યારે, ઓલામાં હા પડે નહીં આવીને ક્વેશ્ચન કરીએ, વેલેન્સી હોય છે એ પ્રમાણે હોય છે ને, બરોબર છે કે નહીં. હાઇડ્રોજનની એક વેલેન્સી છે, ઓક્સિજનની પાકું બધું આવું કઈ ભૂલી જાય જીવનમાં. અરે એક કમ સે કમ જે કુળમાં જન્મ છે એનો પેલો એક વિશ્વાસ તો કરજે, પછી તને ન મળે તો બીજે જજે. જે કુળમાં જન્મા ને એના જ અભિપ્રાયનો નિશ્ચિત કરીએ છીએ આપણે. તો ફરીથી H2 એટલે જો આ એક વાત આપણે વિચારીએ, આપણને એક વોટર જ આવે છે, ખરેખર H2O નું લિક્વિડ ફોર્મ એનું નામ પાણી છે, H2O નું સોલિડ ફોર્મ એનું નામ બરફ છે, અને H2O નું ગેસ ફોર્મ એનું નામ શું છે, સ્ટીમ વેપર છે. તો ફરીથી શું થયું, નવું કઈ બદલાવ, એટલે નવું ઉત્પન્ન થયું છે કે બદલાવ થયું છે, એક ફિઝિકલ ફોર્મ ચેન્જ થયું છે. કોઈ પણ એક બરફનું ફોર્મ હોય કે પાણીનું હોય કે વેપરનું હોય, એમાં બેઝિકલી H2O માં શું ફરક છે. તો આ તો જૈન દર્શનના સિદ્ધાંત સિદ્ધ કરે છે, કોઈ પદાર્થ નવો ઉત્પન્ન થતો નથી, ખાલી એમાં શું થયા કરે છે, રૂપાંતર નિરંતર થાય. અને એ રૂપાંતરને અહીંયા કહે છે કે હરેક પદાર્થમાં પોતાનું રૂપાંતર થાય એવો એનો સ્વભાવ છે, કોઈ એને કરનારો એવો છે જ નહીં. અરે ભગવાને જો સૃષ્ટિની રચના કરી તો કોકને દુઃખી સુખામ બનાવ્યા અને કોકને સુખી કેમ બનાવ્યા, ભગવાન પણ જો પક્ષપાતી હશે તો આપણે પણ પક્ષપાતી છીએ, કારણ કે પક્ષપાત વગર ક્યારે રાગ દ્વેષ ઉભા નહીં થાય. બધાને સમાન માનશું તો ક્યારે રાગ દ્વેષ ઉત્પન્ન થશે, રાગ દ્વેષ ક્યારે ઉત્પન્ન સારા થશે, પાર્શિયાલિટી પક્ષપાત, આ સારું છે આ ખરાબ છે, આ હિતકર છે અહિતકર, ભેદ એવા પક્ષપાત કરશું તો રાગ દ્વેષ ઉત્પન્ન. તો આપણને કદાચ સર કેટલાના પક્ષપાત હશે છે, એટલે આમ સામાન્યપણે કુટુંબની એટલી મર્યાદિતમાં, અને ભગવાનને તો એનું રેન્જ વિચારીએ ને કેટલો છે, આખી દુનિયાનો ને તો હોતી આધારે રાગ દ્વેષ વાળા ભગવાન થશે. ફરી ફરીને એક ક્યાંય પણ એક જૈન દર્શનના એક પણ જો સિદ્ધાંત યથાર્થપણે ખ્યાલમાં આવશે ને તો એકની બધા સાથે લિંક છે, જે સંપૂર્ણપણે પક્ષપાત રહિત થયા છે એ વિતરાગી પરમાત્મા છે, અને એ વિતરાગતાના ફળમાં અનંત જ્ઞાન છે. તો અનંત જ્ઞાન સાથે અવિનાભાવી અનંત સુખ છે. આ આખી છે પદ્ધતિ. અહીંયા તો અહીંયા શું છે કે એવી ભ્રામકે કરતા વગર આ જગત બની શકે નહીં. આ એક અભિપ્રાય છે. હવે એનાથી ગુરુદેવજી ખુલાસો, એક આત્મા બીજાના જીવન મરણ સુખ દુઃખ ઉપકાર અપકાર કરી શકે. આ જ વાત અભિપ્રાય છે ને, એને જ ગુરુદેવજી ખોલે છે. આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલી બોલી શકે, કર્મ આત્માને હેરાન કર્યા. આ બધું કોણ માને છે? કોણ અજ્ઞાની માને છે ને? આપણે તો કોઈ ભૂલ જ ન કરે. અહીંયા તો જેને ભ્રામક માન્યતા કોઈ હશે, બીજો હશે. આ આપણા વિપરીત અભિપ્રાયને ગુરુદેવજી ખોલે છે કે ફરીથી શું માન્ય છે, એક આત્મા બીજાના કોની વાત લીધી છે, જીવથી લઈને છે. આમાં જીવની કેમ વાત હશે? આમ પૂદગલ, પૂદગલ શુદ્ધ પૂદગલ કોને કહેવાય? એક પરમાણુને. સ્કંદમાં હોય પૂદગલનું શું છે? એક અશુદ્ધ પરિણામ. જેમ જીવ છે પોતે રાગી દ્વેષી મોહી હોય, જીવનું શું છે? અશુદ્ધ પરિણામ. અને જીવ પૂર્ણ વિતરાગી થાય એ શું છે? શુદ્ધ પરિણામ. તો આપણા શુદ્ધતા માટેનો ઉપદેશ આવ્યો છે, પણ પૂદગલની શુદ્ધતા માટે કેમ કઈ ન આવ્યું? કે એને પૂદગલને સમજાય, ભાઈ તું સ્કંદ રૂપે ન પણ મન, તું એકલો રે, તારી શુદ્ધતા છે, એવું એને પણ માટે હોય ને. આપ ભલે ને પાછી એ પાછો શુદ્ધ અશુદ્ધ થઈ જાય, પણ એને કેવું છે, તારે એકલા છૂટા રહેવું જોઈએ, તારે ભેગા ન થવું તારે કોઈની સાથે. જીવનમાં ફરીથી એટલા માટે આ સુખ દુઃખ સાથે આત્મા લીધો છે, કારણ કે પરમાણુ જળ એને વેદન જ ન હોય, એ સ્કંદમાં હોય કે છૂટો હોય, શું ફરક પડે છે એને. અને ખરેખર આપણે ઘણી વાર માનીએ ને, પરમાણુ જે હોય અથવા સ્કંદ હોય એ દુર્ગંધ રૂપે પરમી એની શું છે? અશુદ્ધ પર્યાય. અને સુગંધ રૂપે પરમી એની શું છે? નહીં નહીં નહીં, એક મિનિટ, પેલી એની બે પર્યાય તો થાય કે નહીં, સુગંધ અને દુર્ગંધ, કે એ ન હોય? દુર્ગંધ અને સુગંધ એ પૂદગલના ગંધગુણની બે પર્યાય છે કે નહીં? પાકું છે? હા, એમાં શું ગંધગુણની બે પર્યાય તો હોય કે નહીં? સ્પર્શની જેમ 8 પર્યાય એમ છે કે નહીં? એમાંથી સારી કઈ? દુર્ગંધ, નામ જ એનું નામ દુર્ગંધ આપ્યું છે. આપણે નહીં, શાસ્ત્રમાં છે આપણે. અરે ભાઈ, પૂદગલને માટે કાંઈ જ નથી, અને ખરેખર તારા માટે પણ સમાનપણે જ્ઞેય છે. તેવું ભાગલા પાડીને, ફરીથી ભાગલાને ભેદ પાડીને તું જ રાગ દ્વેષ નવા ઉભા કરે. મોનું કામ જ એવું હોય, જ્યાં હોય સંપ ત્યાં શું કરાવે? કુસમ કરાવે. એક રૂપનું પરિણામ છે, એમાં દુર્ગંધી ખરાબ ને સુગંધી સારું એવું ન માનવું. ઉષ્ણતા શરીરની અવસ્થા એ કેવી છે? ખરાબ છે. અને શાંત ઓલી ઠંડો હોય. તારી કલ્પનાએ પૂદગલના પરિણામમાં ભેદ પાડ્યા છે, આ ભ્રામક છે. બાકી એનું પૂદગલનું સહજ પરિણામ છે. તો અહીંયા ફરીથી આત્માથી વાત એટલા માટે કે બીજા ચારની તો કોઈ વાત જ નથી. એ તો એનું એક ધારાએ પરિણામ છે, એમાં તો શુદ્ધ અશુદ્ધ એવું એવો ભેદ નહીં નિર્મળ પણ રહે. અને એ સામાન્યપણે આપણા ઇન્દ્રિય જ્ઞાનના વિષય નથી થતા. મનથી વિચાર કરી જુદી હોય, પણ સામાન્યપણે પાંચ ઇન્દ્રિયના વિષયમાં તો કોણ આવે? પૂદગલ. અને એટલા માટે મુખ્યતા કોની વાત ચાલતી હોય છે? જીવ અને પૂદગલને. જીવ અને અજીવ છે, પણ એમાં મુખ્યતા વધારે કોની? પૂદગલ. તે અહીંયા એક આત્મા બીજાના જીવન મરણ, અહીંયા એટલે બીજા એટલે કોણ લેવું? બીજા જીવ. કારણ કે પૂદગલમાં કાંઈ જીવન મરણ ને એવું તો ન હોય. તો બીજાને શું છે આ વાત? સેના ઉપરથી થોડી લીધી? સુખ દુઃખ સેના આવે છે? બંધ અધિકારમાં આ બોલ આવતા હોય છે કે હું મારું આવે ગાથા તો બોલે, હું મારું પર ને હું જીવાડું સુખી દુઃખી કરું છું, એ માન્યતા વિપરીત. હું મારું જીવને જીવ મારે મુજને, તે મૂંડ છે અજ્ઞાની છે વિપરીત એ થી ના, એના બોલ છે બંધ અધિકારના. એમાં એક છ બોલ છે એવા, જીવન મરણ સુખ દુઃખ અને બંધ મોક્ષ. કેવા એના આપ્યા છે? એમ છે ને, હું તો સારો ઉપદેશ આપીને એને શું કરાવી શકું? મોક્ષ અને ખોટલ કરીને ક્યાં ખોટા રવાડે ગુજરાતી કહે ને, આ પણ એક છે, એમાં સરસ છે. પોતાના મોક્ષ માર્ગના પરિણામથી એ મોક્ષ પામે છે અને પોતાના પરિણામથી બંધ, તું શું કરે ભલા. આવે છે બધી ગાથાઓ, આવી બધી જ આપણને આ વાત અહીંયા બીજાના જીવ, બીજા પૂતગલની તો વાત જુદી, આ જે બધા બોલી છે એના છે, એક જીવ અને બીજા જીવ સાથેની વાત છે કે એક આત્મા. અહીંયા એક આત્મા એટલે કોણ લેવો? એક આત્મા એટલે કોણ લેવો? અનંત છે એમાંથી કયો આત્મા લેશું? આપણે પોતે એક આત્મા એટલે કે હું. બીજાના જીવન મરણ, ડોક્ટર થઈને આપણે બીજાને શેમાંથી બચાવીએ? મૃત્યુના મોઢામાંથી ને, કે બીજું કઈ, મોતના મુખમાંથી બચાવે ને ડોક્ટર આપણને. એ જાત એ પણ આપણે આપણને તો બચાવે છે ને, મોતના મુખમાં છેલ્લે સુધી પહોંચી ગયા, હાર્ટ બીટ્સ પણ જરા બંધ થઈ ગયા તો ફરીથી પમ્પિંગ કરીને બધું કરે છે કે નહીં? આયુષ હોય તો પણ ડોક્ટર પાસે જવું શું કામ, જો આયુષથી જીવતા હોય તો. એટલે નિમિત્ત કરે છે ને કઈક તો, નિમિત્ત હાજર હોય છે ને, એટલે નિમિત્ત પાસે જાશું તો કામ થશે ને આપણું, તો શું કરું? તો પેલો પ્રશ્ન સિમ્પલ, બીમાર પડીએ અને જેને કે ને આમ, તો જાવું કે ન જાવું? બસ એ પેલો જ પ્રશ્ન છે, ડોક્ટર પાસે જાવું કે ન જાવું? સિવિયર જેને કે હાર્ટ એટેક આવી ગયો છે નામ, ત્યારે જ જાવ? ચલો એક્સ્ટ્રીમમાં ત્યારે જાવું કે નહીં? કોમનમાં નહીં જઈએ આપણે, પણ એક્સ્ટ્રીમ જયારે સ્ટેજ આવે ત્યારે જાવું કે ન જાવું? એ સારું અભિપ્રાયમાં ન રાખવું, પણ ક્રિયા કરે રાખવાની. જીવનમાં આજ ફરીથી ભૂમિકાનો વિચાર કરજે. આ હઠનો માર્ગ નથી. શું છે ભૂમિકા? ઘણી વાર આ વાત તો લઈએ છીએ, ઘણી વાર લઈએ છીએ ને, નહીં કે ભૂલી જાય કે નહીં? પાછું તો એ તો સિદ્ધ ભગવાન ને બીમારી થાય તો શું કરે? અસાતાનો ઉદય આવે ને બીમારી આવે તો શું કરે? ચાલો એ તો બધાને બહુ ખબર, શરીર જ નથી એટલે નથી. ચાલો અરિયન ભગવાન છે, એમને તો શરીર છે કે નહીં? હા, તો એમને થાય તો શું કરે? સિદ્ધ ભગવાનને નથી એટલે ક્વેશ્ચન. એ તો બધા બહુ સરસ આવડે, તો અરિયન ભગવાનને તો હોય કે નહીં? અને હા, અપેક્ષા શું? ઉપેક્ષાનો પ્રશ્ન નહીં, એમને એવો અસાતાનો ઉદય જ ન હોય. પરમ ઔદારિક શરીર છે એમને ઉપેક્ષાનો એ પ્રશ્ન નથી. અરિયંત છે એને પરમ ઔદારિક શરીર છે, એને એવા અસાતાના ઉદય ક્યારે આવે જ નહીં કે શરીરમાં રોગ થાય. ચાલો એ શું થઈ ગયા, બાદ થઈ ગયા, આઉટ. હવે ત્રીજા મુનિરાજ ઉપર આપણે આવીએ. મુનિરાજને ફરીથી શું છે? શરીર છે, અસાતાનો ઉદય છે અને રોગ છે ને, સ્ટેપ બાય. તો હવે એ શું કરે મુનિરાજ? શું કરે? શું કરે મુનિરાજને? એટલી શરીર પ્રત્યેની ઉપેક્ષા છે. આજ બધું અપરોસરમાં તો બોલીએ છીએ, ઘોર તપશ્ચર્યામાં પણ મનને આપ નહીં, સરસ અન્નમય જે આખું આવે છે કે એકાકી, ત્યારે વાઘ સિંહનો સંયોગ હોય, ફાડી ખાતા હોય તો પણ શરીર પ્રત્યેનું એ લક્ષ નથી. એ કોઈને એવા ઇશારા પણ ના કરાવે કે શ્રાવકને કે મારા આહારમાં આવું ના. પોતાના માટે કરેલું કરે તો ઉદ્દેશિક આહાર છે, એ બનાવવામાં જેટલી હિંસા થઈ છે એના મુનિરાજ શું કરે છે? અનુમાન છે એને અનુમોદના કરે છે. મુનિરાજને હિંસાનો ત્યાગ કેવો છે? નવનો કટ. એમાં પોતાના માટે બનાવેલો આહાર લે તો મુનિરાજે શું કરી? એમાં અનુમોદના કરી છે, તો અખંડપણે એ નવ કોટી રેતી નથી. એટલે એ તો પ્રશ્ન જ નથી. શરીર છે, અસાતાનો ઉદય છે, રોગ આવે છે અને ચારિત્રમાં એટલી ઉપેક્ષા છે કે નથી? અને એનાથી નીચે આપણે જોઈએ ચોથે ગુણસ્થાન કે જ્ઞાની ધર્માત્મા હોય, શરીર છે, અસાતાનો ઉદય છે, રોગ આવે છે, શું કરે? ઉપચાર કરે, પણ કેવો કરે? મર્યાદાનો, જૈન દર્શનની મર્યાદાનો કરે. અભક્ષ આદિ તમે લેજો, તમે સાજા થઈ જશો, તો એ પ્રકાર નથી. અને એવી જ ભૂમિકા આપણા જીવનમાં છે. કોઈ હઠનો માર્ગ નથી. આપણી કઈ ભૂમિકા છે એ છે, આમાં એક સળંગ પણ એક શું સ્વીકારવાનું છે. ક્યારે પણ એ પરદ્રવ્યને કારણે મને એમાં લાભ નુકસાન એવું નથી. જે જે પ્રકારના ઉદય છે એ પ્રકારનો સંયોગ છે, અને જેવી મારા પરિણામ છે એટલે જેવું જ્ઞાનની સમજણ કે એ પુરુષાર્થ એ પ્રકારે પરિણામ છે. એમાં હું દવા લઈશ એટલે હું સાજો થઈ જઈશ એવું જ્ઞાની માને નહીં, અને આપણે પણ એવું માનવું નહીં. શું છે લીધું ને, જ્ઞાની મુનિરાજ દવા ન લે, જ્ઞાની શું છે દવા લે. પણ તે જ વખતે શું સ્વીકારતા હોય છે કે દવા લઉં છું એટલે હું સાજો થાય એવો કોઈ નિયમ નથી. સાતાનો ઉદય હશે તો થશે. તો આ રીતે એ દરેકની ભૂમિકાના વિચાર કરીને, પણ એક નિશ્ચિત ફરીથી એક નિશ્ચિત શું કરવું છે, પરદ્રવ્યને કારણે કાંઈ જ થવાનું નથી. મેં દવા લીધી એટલે શરીરમાં રોગ મટ્યો એ પણ નથી, અને શરીરમાં રોગ મટ્યો એટલે મને શું થશે હવે નહીં, મારે તત્વની આરાધના થશે, વિચાર થશે, તો એવું પણ નથી. એના માટે કે જીવ એક આત્મા બીજાનું જીવન મરણ બચાવે. આ જ પ્રશ્ન આપણે ઘણાને બધાને થાય ને, પાણીની અંદર કીડી વેરતી જતી હોય બચાવી કે ન બચાવે, આ જીવન છે ને. આ બધા બંધ અધિકારના વાસુ ગુરુદેવસિંહના પ્રવચન સાંભળતા આ બધા જ ખુલાસા એમાં છે. બધા કોમન આ બધાને જ થાય ને, આપણે બીંગે જૈન બીજાની તો જવા દે, આપણે એને બચાવવા કે ન બચાવવા, બચાવવા ને કીડી કે ગમે પાણીમાં તણાઈ જાય છે તો આપણે જરૂર, કારણ કે આપણે એને બચાવી હમણાં ના પણ કે પેલા બચાવવા. હા એટલે ભાવ કરી લે, બાકી આમને આમ ઉભા રહે બાકી તો નહીં. આ બધો જ આપણે દરરોજના ડે ટુ ડે લાઈફના બધા પ્રશ્નો છે ને. જીવનમાં એક વિચારી લેવું કે એક પરિણામ વિકલ્પ અને સાથે શરીરની ક્રિયા નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોઈ શકે. કોઈ કે હું બચાવવાનો ભાવ કરીશ અને હું હાથ નહીં, તો એનો અર્થ કે તે તો હજી શરીરનું કરતા બનવું રાખ્યું છે. શું કર્યું એને, હું લંબાવીશ નહીં, હું શું કરીશ હાથ આમ રાખ, તો એનો અર્થ કે તે અંતે તો કોનું કરતા પણ માન્યું છે, શરીરના હાથનું કરતા પણ તો માન્યું. મિથ્યાત્વનો પેલો મોટો પાપ તો લઈ લીધો છે તે. એવા હઠ કરીશ ને, અને જો આ જ તારી એવી શ્રદ્ધા હોય કે ના મારી તો ઈચ્છા થાય પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન, બધા હોશિયાર હોય ને, બધા ભણેલા હોય ને, કે ઈચ્છા તો થાય પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન બન્યો તો હાથ લંબાણો હોય ને, તર્ક તો કરે કે નહીં. હા બસ, તો આવું જ તું જોજે. ત્યારો દીકરો જયારે છે ને બીમાર થયો ને રસ્તામાં રમતો હોય ત્યારે એને બચાવતો નહીં, ત્યાં શું કરશે એ, ત્યાં એમ કહેશે કે નિમિત્ત નૈમિત નહીં, અને ત્યાં શું કરશે એ. જીવનમાં તારા આત્માને ક્યારે ઠગીશ નહીં, તો દુનિયાને તો ઠગ્યો છે, તારા આત્માને નહીં ઠગતો. આવી સ્વચ્છંદતા ન હોય, બીજાને બીમાર પડ્યાથી તેનો જેવો સાતાનો અસાતાનો ઉદય છે એમ થશે, અને પોતાનો દીકરો નહીં, પોતે બીમાર પડે તો ક્યાં દોડીને જશે, ક્યાં ગયું એ સિદ્ધાંત, ક્યાં ગયો તારો, હું બીજાને બચાવી નથી શકતો, જીવન મરણ ક્યાં ગયો સિદ્ધાંત તારો. ફરીથી આ ભૂમિકા યાદ રાખવા જેવી છે કે આ ભૂમિકા છે, આપણને એવો વિકલ્પ આવે છે, અને એ વિકલ્પ છે તો અલ્પ બંધ છે, પણ એ ભૂમિકા છે તારી. ભૂમિકા ન બને અને હઠથી વિકલ્પ કરો એ માર્ગ નથી. ભૂમિકા ન બને એમ ન વિચારું મુનિરાજ જેવું કે ના મને તો એવી બધાની ભૂમિકા ન હોય. ભૂમિકા ન બને હઠથી, હઠથી સહજ કોઈના કસાઈના મંદતાના પરિણામ રહે તો સારી વાત છે, કોઈ ના નથી કે ના મારે દવા લેવી જ નથી હું દવા વગર. પણ એની સામે ઉદયની સામે પરિણામ ટકવાનો પુરુષાર્થ જોશે. આ બધું જ સાથે શું છે, એકબીજા સાથે સંકળાયેલું છે. એમાં હઠથી કાંઈ કરશું તો કામ થવાનું, આ બધું આકરું પડે. ને એની કરતા એક સહેલો એક આપણને શું બતાવી દે, એક સિમ્પલ વન્સ ફોર ઓલ એક જ એક નિયમ બતાવી દો. અરે નિયમ ક્યાંથી બતાવે, એ બધા શું છે ડિફરન્ટ, શું છે સ્ટેજ છે આખું. નહીં આજે મેથ્સ ભણતા હશો તો બધું જ જેમ જેમ જાય એમ રીતે જુદું જુદું હોય કે ને, હાયરમાં થોડું અઘરું ને એવું બનતું કે ન બને, એમ અહીંયા જુદી જુદી ભૂમિકામાં તો એક આત્મા બીજાના જીવન મરણ ફરી ફરીને આ પ્રશ્ન થાય, આવું કેમ? અમારે બચાવીએ ને એક સિમ્પલ જવાબ આપી દો ને, બચાવવા કે ન બચાવ? ફરી ફરીને છે તારી ભૂમિકા કઈ છે વિચારીને કરજે બસ. અને જે સિદ્ધાંત એક્સેપ્ટ કરી બધા માટે એપ્લાય કરજે. મારે દવા નથી લેવી, બીજો જે અથવા એનો જેવો ઉદય તો તારો ઉદય આવે ત્યારે પણ એક વિચારજે. એવી પક્ષપાત નહીં. અને એવી જ રીતે મરણ, કોઈ કે બીજાને હું મારી શકતો નથી તો મને પાપ લાગવું જોઈએ, એટલે એમ જ છે ને. તમે જ શું કીધું, એક જીવ બીજા જીવને મારી શકે? એમાં આચાર્યદેવ આ બધાના ન્યાયો પણ આપ્યા છે. કોઈ એમ કે મેં આ જીવને બચાવ્યો, આચાર્યદેવનું એમાં છે બબ્બે ગાથાઓ અને એના પછી એક ઉત્તર, એવી ત્રણ ગાથાનું ગ્રુપ હોય છે. પેલા મેં હું બીજા જીવને મારું છું ને બીજા મને મારે છે એ રીતે, અને એનો પછી ઉત્તર. આચાર્યદેવ પેલા જીવનમાં લે, આચાર્યદેવ કે આયુના સ્થિતિથી એનું જીવન છે અને તું તો એને આયુ દેતો નથી, તમે એને બચાવ્યું એમ ક્યાંથી આવ્યું? શું છે ત્યાં આયુના નિમિત્તે એનું શું છે જીવન છે, અને તું તો આયુ એને દેતો નથી, તમે એને બચાવ્યો એ પ્રશ્ન ક્યાં છે? આ આ એક બંધ અધિકાર છે. બંધ અધિકારમાં એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આખી વાત છે. બાકી ખરેખર તો આ શરીરમાં રહેવું એ જીવની પોતાની યોગ્યતાથી વાત છે. આ તો એક બંધ અધિકારમાં સમજાવવા માટે છે કે આયુષ કર્મ છે ત્યાં સુધી આ જીવ શરીરની અંદર એ રહે છે. એમાં તે કઈ આયુ ટ્રાન્સફર થાય કે ન થાય? થાય ને નહીં? આમાં ઇતિહાસમાં એક નતું આવતું, મોગલનું આવતું હતું ને, કોઈ ટ્રાન્સફર કર્યું ને નહીં? હુમાયુ ને બાબર કે એવું કંઈક આવતું ને, એમાં આવતું હતું ને, એવું થોડુંક યાદ છે એવું કંઈ કે ટ્રાન્સફર થાય કે ચલો ટ્રાન્સફર થાય, બધું આજ બધું ટ્રાન્સફર થઈ છે, ઓર્ગન ટ્રાન્સફર થાય છે ને, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે કે નહીં? એવી જ રીતે આપણે ટ્રાન્સફર કોને કરી દઈએ નહીં? બધું જ બધા મની ટ્રાન્સફરની તો બહુ ઇઝી, બહુ ઘણા પહેલા આવું બધું થાય કે ના થાય? એના માટે કોઈને વાંચવું હોય તો કાર્તિકેયનું પ્રેક્ષામાં બહુ સુંદર છે. જે જીવનું જે ક્ષેત્રે જે કાળે જે વિધિથી જીવન મરણ છે એમાં એક ક્ષણ પણ કોણ નરેન્દ્ર ઇન્દ્ર કે જીનેન્દ્ર પણ બદલાવી શકતા નથી. આ નિશ્ચિતતાથી ભરેલા જગતની અંદર ફેરફાર કરવાની વૃત્તિ કરીશ નહીં. બધી જ નિશ્ચિતતા છે. ઉપાદાનના પ્રણમનની નિશ્ચિતતા છે, ત્યાં નિમિત્તના યોગની નિશ્ચિતતા છે, બધાનું જ નિશ્ચિતપણું રહેલું છે. તને જ્ઞાન નથી અને તું કરતા બુદ્ધિ માને કે મરવાનો તમે જીવાડ્યો, એનું જીવન રહેવાનું હતું. એ કેટલા વર્ષ પહેલા નક્કી થયેલું છે? કેટલા વર્ષ પહેલા નક્કી થયેલું છે? જન્મો ત્યારથી, એટલે જન્મ ત્યારે અથવા પૂર્વ આયુષ બાંધ્યું ત્યારથી. કોઈ જીવનું આયુષ કેટલું છે ક્યારે નક્કી થયું? એ જન્મો ત્યારે કે પૂર્વભૌમાં આયુષ બાંધ્યું ત્યારે? અરે અનંત કાળથી નક્કી થયેલું જે છે એ તો પ્રણમન ત્યારે થયું. અનંત કાળ પહેલા પણ સર્વજ્ઞના જ્ઞાનમાં એ આવે. હવે કોને તારે બદલાવવું છે? હણમો અર્યંતાણ બોલે છે ને, અર્યંતના આવેલા જ્ઞાનથી તારે વિરુદ્ધ માનવું છે? કેવળ જ્ઞાનથી વિરુદ્ધ માનીએ છીએ આપણે. એક પરિણતિની બદલાવાનો અભિપ્રાય એટલે આપણા અભિપ્રાયમાં કેવળ જ્ઞાનનો નિષેધ છે, અર્યંતનો નિષેધ છે. એ નાનો મોટો અપરાધ નથી અહીંયા. તો કોઈના જીવન એવી જ રીતે મરણ છે, આયુ છે મરણ જીવનનું. અને એમાં શબ્દ ફરીથી આગળ શું વાપરશ એમ જીન દેવે કહ્યું. કુનકુન આચાર્ય દેવ એમ કે છે કે અમે એકલા નથી કહેતા, કોઈ પણ જીવનું આયુષના ક્ષયનું શું થાય છે મરણ, એવું કોણે કીધું છે? જીન દેવે કહ્યું. તું તો આયુ ક્ષય કરતો નથી તો તેનું મરણ કેમ કર્યું? આ રીતે બે સાથે વાત છે, બચાવવાનો સુભરાગ અને હિંસાનો પાપના પણ. કોઈમાં પણ એનું પોતાનું પ્રણમન એનાથી છે, એમાં તું કાંઈ કરતો નથી. તો કોઈને એમ થાય ફરીથી કુતર્ક તો કરી શકે ને, હવે કોઈને મારીએ તો કાંઈ કારણ કે તો એનાથી એનું આયુષ પૂરું થયું એટલે એમાં હું શું કરું, બરોબર ને? સારી વાત છે, તે કાંઈ જ નથી કર્યું એ વખતે, તારા પેણામાં કાંઈ જ નહોતું, કદાચ મારવાનો ભાવ નથી તો ભલે મરે એવો પ્રમાદનો પણ ભાવ હતો. શું છે, કોઈ એમ કે અમે તો કાંઈ નતા, પણ એ ભલે મરે એવો પણ એક પ્રમાદનો ભાવ છે. તું પાપનો ભાગીદાર છો, તારી ભૂમિકા છે. તને જયારે એ પ્રતિકૂળતા આવે તો તને તારી જાતને બચાવવાનો ભાવ કેમ આવે છે? તને એક વાત એ રીતે વિચારવા જેવી છે, કોઈ જંગલમાં કોઈ વ્યક્તિ હોય, પાણી પાણી કરતો હોય, મુનિરાજ ત્યાંથી પસાર થાય, કમંડળમાં પાણી હોય તો શું કરે? તો છે પાણી પછી શું વાંધો છે? અરે એમાં ખોટું શું, પાણી આપે તો ખોટું શું છે? એમ ઉલટા નહીં, બિચારો પાણી પાણી કરે છે, બિચારો બચી જશે કે અથવા તરસ છીપાશે, એમાં તમને શું વાંધો છે? ફરીથી જૈન દર્શનમાં જે પોતાના માટે પ્રયોગ ન કરે બીજા માટે કરે છે નહીં. શું છે, મુનિરાજ પોતાના માટે પણ, ઋષભદેવ મુનિરાજની વાત લઈએ, 13 મહિના સુધી એમને શું ન મળ્યું? ફરીથી 13 મહિના સુધી શું ન મળ્યું? એ નહીં, એ વિકલ્પ તો પછી તો આવતો હતો, 6 મહિના પછી તો આવતો હતો. હજી કઈ જે આ વિષય ચાલે છે એને અનુલક્ષીને આહાર નહોતો તો પાણી પણ નહોતું. શું છે, કારણ કે એમને તો બે સાથે હોય ને, હોય તો પણ એને પોતા માટે જો પ્રયોગ ન કરે તો બીજાને માટે પણ ન. હા, મુનિરાજને ત્યારે કરુણા આવે, કોઈ કે ને કરુણા આવવી જોઈએ. મુનિરાજની કરુણા એ પ્રકારની છે, એની લાયકાત જોવે તો તત્વનો ઉપદેશ આપશે. શું છે આ ભૂમિકા છે, ફરીથી આ બધું છે ને, જ્યાં સુધી તત્વ અભ્યાસ ન, ત્યારે લોકોને તો બહારની હ્યુમેનિટી વાળાને તો એમ લાગશે આ ખોટું થાય છે. કારણ કે અભિપ્રાયમાં પડ્યું કે એ પાણી પીશે એટલે એની શું છે, ત્રસા છીપાશે, એ અનુમાન છે, એનાથી સાતાનો ઉદય આવે એવો નિયમ નથી. એ પાણી આપશું એટલે એને શું થશે, ત્રસા, અરે કદાચ એવું થશે પાણી પીશે તો શ્વાસનાળીમાં ફસાશે. આપણે બધા સેનાથી ચાલીએ છીએ, મોસ્ટ લાઇકલી અનુમાનથી, એનો સાતાનો ઉદય પાણી પીવે એટલા માટે નથી, અરે મુનિરાજ ઉપદેશ આપે કે અનંત કાળથી પાણી પીતો આવ્યો છે ને તારી આ ત્રસા મીઠી નથી, એવો ઉપદેશ આપે અને ઉપયોગ પલટાય તેનું કલ્યાણ થઈ જાય. ક્યાં આપણે એવું બધું વિચારીએ. લૌકિકતા બહુ જ જીવનમાં, લૌકિકતા એટલી વધી ગઈ છે કે અલૌકિક ધર્મના સિદ્ધાંત ભૂલતા જઈએ છીએ આપણે. આપણે સિમ્પલી એવું જ માણસે પહેરાવી દેવું જોઈએ, અરે એ કોઈ મુનિરાજ પોતાની, અને ફરીથી એ પાણી, અને ચાલો એ જ જગ્યાએ એક શ્રાવક જાય છે, એની પાસે પાણી છે, પીવરાવે કે ના પીવરાવે? એ ન પીવરાવે તો દોષિત છે, અને મુનિરાજ પીવરાવે તો દોષિત છે. આ બધા સિદ્ધાંતો છે, બધા કાંઈ પણ અભ્યાસ ના કરે ક્યાં આ બધું આવે છે? એમાં આવે બધું. ચરણાનુયોગ શું, દ્રવ્યાનુયોગના એકે અભ્યાસ કરતા નથી, પ્રમાદમાં ચાલ્યું જાય છે પોતાની, પછી કલ્પનાથી માની લેવું છે પોતાને. જૈન દર્શન એક સર્વાંગ છે, બધા જ અનુયોગમાં બધા જ પ્રકારના પ્રશ્નોના ઉત્તર છે, પણ આપણે અભ્યાસ ન કરતા શું કરતા? તો અહીંયા ફરીથી કોઈ એક આત્મા, વાત તો આપણે લીધી, કોની વાત લીધી છે? આત્માની વાત લીધી છે. એક આત્મા બીજાના આત્મા, કારણ કે પૂજગલ માટે તો આવું જીવન મરણ ને સુખ દુઃખ એવો કોઈ પ્રશ્ન નથી. તો ફરીથી, અને આ બધામાં સરસ દ્રષ્ટાંતો પણ આચાર દેવાય પાસે, જો કોઈના મરણથી જ કદાચ પાપ લાગતું હોય, કોઈનું આયુષ્ય ક્ષય થયું, અને તો ડોક્ટર જ્યારે કોઈનું ઓપરેશન કરે છે, દર્દીનું મરણ થાય, એ પાપનો ભાગીદાર થાય કે ના થાય? હમણાં જ તમે કીધું કોઈનું મરણ થાય એટલે પાપ લાગે. આખું ન્યાય અબ શું છે કે એને એનો અભિપ્રાય, ઇન્ટેન્શન જેને કયો હતો, એનો અભિપ્રાય શેનો છે? બચાવવાનો છે. અને એટલા માટે ફળ કોનું છે, બાહ્ય ક્રિયાનું કે પોતાના પરિણામનું? પરિણામનું છે. તો કોઈ પછી આવી કે ને, અમે તો અંદરમાં ભાવ કરશું બચાવવાનો, બહારથી મારશું, એ તારી માયાચારીની સ્વચ્છંદતા છે. અને એ પણ એક સરસ બીજી એક આચાર્યમાં આવે છે વાત, કે ક્યારે પણ એક માની લો કોકને એક મારવું તો મારવું તેને હિટ કરવું તો કઈ એટલે એને કઈ ન મળ્યું તેને શું મળ્યું એક અગ્નિ હતી એમાં લાંબો કેવો હતો લોખંડનો સળિયો હતો તેણે શું કર્યું એ ઉપાડીને એની પાછળ એને મારવા દોડે છે ઓલો જરા ફાસ્ટ ભાગી ગયો તો હવે શું થાય શું થાય અરે એને નહીં તારો હાથ દાજી જશે કારણ કે લોખંડનો સળિયો છે નાખો તો શેમાં અગ્નિમાં કન્ડક્ટિવિટી કે ને એનો અર્થ શું થયો બાયમાં ક્રિયા બને કે ન બને તારા જેવા ફળ ભાવ છે એવું ફળ તને મળશે તને આ સ્વચ્છતા નથી આખો સેના ઉપર છે આખા પોતાના ભાવ અને જ્યાં ભાવ છે તો સહજપણે બાયમાં કદાચ એવું યોગ બને કે અને એટલે ભાવ થાય એનું નામ શું છે ભાવ પાપ ભાવ હિંસા અને બારમાં થાય એનું નામ શું કહેવાય છે દ્રવ્ય હિંસા કે દ્રવ્ય બે ના બે સામાન્યપણે બનતા હોય ન બને તો પણ તારા પરિણામ ઉપર આધાર છે તો અહીંયા કોઈના જીવન અને મરણ પછી સુખ દુઃખ નહીં કોકને હેલ્પ કરીને બધું કરી શકીએ કે નહીં કોઈ બિચારો ગરીબ હોય કઈ જોબ ગોતતો હોય નોકરી ગોતતી હોય કઈ હેલ્પ કરીને સુખી કરીએ કે નહીં પેલો જ આ આખો આપણા અભિપ્રાયથી બીજાને વિચારીએ છીએ એને અત્યારના પ્રતિકૂળતા છે એટલે દુઃખી છે અને અનુકૂળતા મળશે તો સુખી એ જ આપણો અભિપ્રાય વિપરીત છે સુખ દુઃખ સંયોગભૂત છે કે વેદનભૂત ભાવ છે સુખ દુઃખ ક્યાં હોય સંયોગમાં હોય કે પોતાના પરિણામમાં વેદનભૂત ભાવ છે વેદનભૂત ભાવ પોતાના સિવાય ક્યાંય બીજે ન હોઈ શકે અને બીજા હશે તો અગ્નિમાં હાથ નાખશો આપણે ને દાસ્ય બીજો તો એ સુખ દુઃખ પણ એ કર્મના ઉદય એને સુખ દુઃખ બાયની લૌકિકતાની અપેક્ષા એમ જીને દેવે કહ્યું તું તો એને કોઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા આપી શકતો નથી તો મેં એને સુખી કર્યો મેં એને દુઃખી કર્યો તું જ મતસુ નહીં મિથ્યા ખરે છે ને આવી બધી ગાથાઓ તું એ માને છે આ તો કમે આવું જો અમે માનસું તો હાવ કઈ અમારે શું છે કઈ કરવાનું ઓલું તો કઈક હતું કોઈક દુઃખી જોઈએ સુખી જોઈએ કોઈ બીમાર આમ કરીએ હાવ અમારે તો બહારથી તો કેવા થઈ જવું સાહેબ અલિપ્ત થઈ જવાનું આ તો થોડું થોડું આત્મા સાથે અમે શું કરું કરતા હતા બહારનું કરતા હતા ને સમાજનું ને એનું બધું કઈક આ તો તમે હાવ બધા અમને બધાથી કેવા કરી નાખ્યા હાવ એલુફ એલુફ શું કે ડિટેચ કરી નાખ્યા બધા એક જીવનમાં અભિપ્રાયની પેલી તું યથાર્થતા કરજે વિકલ્પ તો એની ભૂમિકાને અનુસાર આવશે પેલું શું નિશ્ચિત કરવું છે હું બીજાને જીવાડું છું હું બીજાને મારું છું હું બીજાને સુખી કરું છું હું બીજાને દુઃખી કરું છું પછી વાયસે વર્ષા એ મને જીવાડે છે એ મને મારે છે એ મને સુખી કરે છે એ મને દુઃખી કરે આ પેલો અભિપ્રાય છોડજે જો અધિકાર કયો છે એ બંધ અધિકાર આચાર દેવ પ્રમાણે હિંટ આપણને આપે જો તારે બંધથી રહિત થવું હોય તો આ મિથ્યા અભિપ્રાય છોડી દેજે મિથ્યા અભિપ્રાય ચાલુ રાખીએ છીએ અને પછી કે મને બંધ કેમ થાય છે મને દુઃખ કેમ થાય મૂળમાં શું પડ્યું છે ઉપર જે શબ્દ હતો ને ભ્રામક માન્યતાઓ પહેલી લાઈનમાં છે ને ભ્રામક માન્ય આ જ મિથા અભિપ્રાય છે તો જીવન મરણ સુખ અને દુઃખ અને બીજો શું છે ઉપકાર અને અપકાર ઉપકાર એટલે એને સાચા રસ્તે લાવી દેવો અને અપકાર એટલે ખોટા રસ્તે કીધે ને આજ તો એને એવો ઉલ્લુ બનાવે કે ખોટા રસ્તે શું છે આખું જીવનમાં આ એક કોઈ પણ એક પદાર્થ ફરીથી વિચારો એવો કયો પદાર્થ અપૂર્ણ છે કે જેના કાર્યને માટે એને બીજાની જરૂર પડે છે છની વાત છે એવો કયો પદાર્થ એક કાલાણું એવો બહુ નબળો હશે કારણ કે તો કેટલા પ્રદેશી છે એક પ્રદેશી અને આકાશ કેટલો છે બહુ સમર્થ હશે ને કેટલો છે આકાશ કેટલો છે અનંત પ્રદેશી અનંત અનંત પ્રદેશી તો એ મહાશક્તિશાળી હશે ને અને કાલાણું દ્રવ્ય તો પરમાણુ તો એક પ્રદેશે ફરક ખરો કે નહીં? ફરક ખરો કે નહીં? આનંદ ગણા પ્રદેશો છે, એક સામે અનંત છે. સામર્થ કોનું વધારે? ક્ષેત્ર આધારિત સામર્થ નથી, અને એટલા માટે જૈન દર્શનમાં ક્યારેય ક્ષેત્રની કે આકારની મહત્તા નથી, અને એટલા માટે એ ક્ષેત્રની પર્યાય, એનું નામ શું કીધું છે? ક્ષેત્રની પર્યાયનું નામ શું છે? આકારની ક્ષેત્રની પર્યાય નામ શું છે? વ્યંજન પર્યાય. અને બાકીની બધી પર્યાય નામ શું આપ્યું છે? કેમ આવો એક જ પર્યાયની જેમ કે ને ઓડ કરીને કાઢી, કે શું કામ કાઢી છે? ક્યારે પણ ક્ષેત્ર કે આકાર ઉપર નજર કરીશ નહીં, કારણ કે વેદનને માટે કોઈ આકાર ન હોય. જે કાંઈ આપણે ખાવાનું વસ્તુ લઈએ એ આકારને જોઈને લઈએ ને? ના, આકાર સારો હોય એટલું બધું સરસ મજાનું આપે ને, નહીં સુધારીને આપે તો સારું લાગે ને? નહીં ખાતા હોય સરસ કરીને તો વધારે ટેસ્ટી લાગે. ઓલું સીધે સીધું ખાલી આપી દે તો ન લાગે ને? એના તો પૈસા આપે. આજ મોટામાં મોટી તૃષ્ણા છે, તૃષ્ણા સ્વાદ માટે મારે બીજી ઇન્દ્રિયના પણ વિષય જોવે છે. તો અહીંયા આખી વાત એટલા માટે ક્યાંય તો અહીંયા કે બધાને ઉપકાર અપકાર કરી શકે એક વાત. એનાથી આગળ આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલી બોલી શકે. ચલો આટલું તો આ તો એક્સેપ્ટ કરવું જ પડશે. ઓલું તમે કહો છો તો તમે કહો છો એટલે, બાકી તો શરીરની શું થાય? પ્રેરણા. આત્મા એને શું કરે? પ્રોમ્પ્ટ કરે, શું કહે? ઇન્સ્ટિગેટ કરે, ત્યારે થાય કે નહીં? આત્મા ઈચ્છા કરે ત્યારે હાથ ઊંચો થાય કે ના, કે એની મેળે થાય? નિમિત્ત નિમિત્ત હાથ નિમિત્ત થવું પડે ને પેલા. નિમિત્ત થઈએ તો નૈમિત્તિક અવસ્થા. એમ એક પ્રસંગ બનેલો છે ગુરુદેવજી સાથે, એક જૈનના મોટા મોટા ભણેલા ગણેલા છે એવા હતા, અને ત્યારે ગુરુદેવ પાસે આવેલા સ્ટાર ઓફ ઇન્ડિયામાં અહીંયા સ્વાધ્યાય મંદિરે બેના, ત્યારે ગુરુદેવની એ જ વાત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે, શરીરમાં આત્માની પ્રેરણાથી કાંઈ ન થાય. અને ત્યારે એ ભાઈ એમ ભણેલા એટલે કાંઈક તો દેખાડવું પડે ને પોતાને, લ્યો આ હાથ ઊંચો કર્યો એમ કરીને પોતે દેખાડ્યો. જીવનમાં જેને સત્ય સુધી પહોંચવું હશે ને એને પોતાના મિથ્યા અભિપ્રાયને છોડવાનો એનામાં તાકાત હિંમત હોવી જોઈએ. સત્ય સુધી પહોંચવું છે તો આવા, પણ અંદરમાં એવું હોય અમે ભણેલા ગણેલા બધું અમને ખબર પડે એનાથી કાંઈ કાર્ય થવાનું, પાટી ભૂસાડવી પડશે તો એમાં કંઈક સાચું લખાશે. મારે મારું ખોટું પણ સાચું રાખવું છે, અને એવું જ છે ને, તમારું સાચું છે એમ મારું ખોટું પણ નથી, બરોબર ને? તમારું સાચું છે એમ મારું ખોટું પણ નથી, બરોબર ને? કોમ્પ્રોમાઇઝ કરી નાખે બેનો. ભ્રામક માન્યતા છોડે કે સર આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલે નહીં, બોલી શકે નહીં, અને તેથી આત્મા નીકળી જાય પછી બોલી ન શકે ને, હાલી ચાલી ન શકે ને. ડેડ બોડી ચાલી શકે ન? ચાલી શકે ને? તો એનો અર્થ કરે એને કોણ લઈ જાય પછી? બીજા જ લઈ જાય ને, ચાર જણા જ લઈ જાય ને. હા, એનાથી થશે ડેડ બોડીનું? એનાથી થશે? એક મિનિટ, એ થશે કે નહીં? ડેડ બોડીનું ક્ષેત્રાંતર કોનાથી થશે? કોઈ લઈ જશે ત્યારે કે એનાથી થશે? એનાથી પૂતગલથી જ થશે. તન્યાને પડ્યો રાખજો, કોઈને બોલાવવાના નહીં, જઉં છું ક્યારેક ક્ષેત્રાંતર થાય છે. ફરીથી આમાં શું થાય છે? હું ઈચ્છું ત્યારે એનું પરિણમન ક્ષેત્રાંતરનું થવું, એ તારો જ અભિપ્રાય ખોટ. જ્યારે એનું ક્ષેત્રાંતર થવાનો કાળ હશે ત્યારે એવા ચાર જીવો વિકલ્પવાળા છે જે હશે કે જ્યાં આવશે એ ક્યારે પણ એમ ન વિચારવું હું જઉં છું ક્યાં સુધી. અરે જ્યાં સુધી એનું નહીં હોય ત્યાં સુધી નહીં, તું ધારે ત્યારે થાય, અને તું જ્યારે ન થાય તો તે બે દ્રવ્યનું કરતા પણ થયું. આ ટેબલ અહીંયા ક્યાં સુધી રહે? ચાલો આ ટેબલ ક્યાં સુધી અહીંયા રહેશે? કોઈ હલાવ ચલાવશે ને ત્યાં સુધી ને? એ તારા અનુમાન છે. જ્યારે એને ચલાવવાનો હલવાનો કાળ હશે ત્યારે હલાવવાના વિકલ્પ વાળો કોઈ જીવ ત્યાં હશે. આ આખો જીવનમાં બે સુમેળ કરવાનો છે. નિમિત નૈમિત્તિક સંબંધના જૈન દર્શન કોઈ ના નથી પાડતું, પણ એને આપણે શું માનીએ છીએ? નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં શું માનીએ છીએ? કેમ કરતા કર્મ પણ માની બેસીએ છીએ? કારણ કે ભેદ જ્ઞાનનો અભાવ છે. થાય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કલ્પી લઈએ છીએ કરતા કર્મ, કારણ કે બે દ્રવ્યની ભિન્નતાનો ભેદ જ્ઞાનનો આપણને સ્વીકાર નથી. તો દરેક પદાર્થ પોતાનું સ્વતંત્ર સ્વાધીન પરિણમન કરે છે બીજાના. અને બીજું એક, જો બીજો એનો કરતા હોય તો જ્યારે જ્યારે ઈચ્છે ત્યારે કેમ ન થતું? જો કોઈ કે હું બીજા પદાર્થને હાલી આગળ પાછળ કરી શકું એવું હોય છે, તો એક પદાર્થ એવો હેવી લાવો કે તમે ન, ત્યારે કેમ નહીં? કરતા માટે ક્યારે એવું પછી પ્રશ્ન ન હોઈ શકે? કરતા કોને કહેવાય? સ્વતંત્રપણે કરે તે કરતા. કોઈને તો બધામાં કેમ નથી કરે? અને ક્યારેક ઈચ્છા હોય તો ત્યારે નથી થતું એવું પણમાં. અને એટલા માટે કરતા એનું નામ ન કહેવાય. ક્યારેક એનાથી થઈ શકે અને ક્યારેક ન થઈ શકે. કદાચ એ હશે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં હશે, બાકી કરતા હોય તો સદા એ રૂપે એનું કાર્ય થવું જ જોઈએ. તો એનો વિસ્તાર આગળ છે. તે
તીર્થં કરો જગતના જયવંતવાસો, ઓમકારનાદ જિનનો જયવંતવાસો, જિનના સમો શરણ સૌ જયવંતવાસો, નેતીર્થચાર જગમાં જયવંતવતો, નમો હું તીર્થનાયકને, નમો ઓમકારનાદને, ઓમકાર સંગર્યોજેણે, નમો તે કુંદકુંદને, અહો ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ રાજનો. પરમકારી સિદ્ધ દર્શન પ્રાપ્ત લોકાગ્રે બિરાજમાન વર્તમાન 24ના રૃષ્પાધિમાર પરમ સ્વામી જીનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિધિ ક્ષેત્રમાં વિદ્યમાન, સમોસમાં શોભાયમાન દિવ્યધન્યના દાતા શ્રીમંદરાદિ અજિત વીરે પર્યંત વિશ્વિરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય જીન મંદિરમાં જયવંતપણે બિરાજમાન અડગ જ્ઞાનમના ધારક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાંતમય મુદ્રી દ્વાદશાંગમય પરમાગમ સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. અમ ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર હાલતા ચાલતા શ્રી સમ ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. અમ ભક્તો પર નિરંતર કરુણાના ધોધ વસાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો જય હો. સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક પ્રસન્નમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિદશાના પૂર્વ અવસરની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેવનો જય હો. વિતરાક સર્વજ્ઞ પ્રણીત પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સોજે લો કાલો, સો વાણી મસ્તક નમું સદા દેત હું ટોક. બોલ જીનવાણી માતનો જય હો.